दस लक्षणी पर्व में आज आठमो दिवस त्याग धर्म की आराधना अवसर है। सामान्यपणे त्याग शब्द आता आपने संयोग परद्रव्य एने छोड़वानो भाव याद आवे छे। आश्चर्य तो ये छे जेनू ग्रहण नथी एनो त्यागनी वात आवे छे, पण जे प्रणतिमां दुखना कारणो छे, दुखमय छे, दुखना कारण छे, एने क्यारे छोड़वानी मन पण भाव पण थतो नथी। एक विचार करिए, पहेलू तो त्याग कोनो होय, आनंददायक नो के दुखदायक नो होय, अने बीजू कोनो त्याग होय, जेनु ग्रहण नथी कर्युं एनो होय के हजी पोतामां होय। तो परद्रव्य तो बे एमां नथी आवतो, बे केटेगरी नथी। एक तो परद्रव्य नुं क्यारे क्यांय ग्रहण नथी, अने परद्रव्य क्यारे दुखना नथी, निमित्तो छे, दुखना कारण नथी होय। तो दुखनुं कारण અને ગ્રહણ રૂપે પર્યાયમાં હોય તો કોણ છે? વિભાવ છે, મિથ્યાત્વ છે, અજ્ઞાન છે, એ બાબતમાં તો કોઈ દી વિચારણા। આ એક ફરી ફરીને અંતે એ જ આવે છે, ગણતરી જ ઊંધી ચાલે છે, તત્વ અભ્યાસ નથી, અને તેથી ગણતરી સાવ ઊંધી રીતે જ કરવામાં આવે છે। જે છૂટેલા જ છે એને શું છોડવા છે, છૂટેલાને છોડવાનો અભિપ્રાય મિથ્યાનો હોય તો બીજું શું હોય? અમારે પરદ્રવ્યનો શું વાક છે કે ન છોડે? તો કોઈ કે મુનિરાજ તો છોડે છે ને, મુનિરાજ વસ્ત્રપાત્ર નથી છોડતા તો રાખે છે। મુનિરાજ શું કરે છે? વસ્ત્રપાત્ર રાખે કે છોડે છે? બેમાંથી એક શું છે? અરે એ તો છૂટેલા જ છે, અને અસ્થિરતાનો રાગ છૂટતા એક ક્ષેત્રે સંબંધ છૂટી જાય છે। એ તો ખરેખર કેવા છે? છૂટેલા છે પરદ્રવ્ય। પણ આ તો હવે શું બને છે? એકત્વ છૂટે એટલે એક ક્ષેત્ર આવ્યા સંબંધ છૂટે એવો નિયમ નથી, પણ અસ્થિરતાનો રાગ છૂટ્યો તો એક ક્ષેત્ર આ સંબંધ પણ છૂટી જાય છે, બાકી તો છૂટેલા જ। અને એ મુનિરાજને શું હશે? મેં છોડ્યા એવો અભિપ્રાય હશે કે શું હશે? અરે આત્મામાં જામી જાય છે તો અસ્થિરતાનો રાગ નથી, એકત્વ તો પહેલા જ છૂટી ગયું સમ્યક દર્શન થતા જ। અને એના માટે ગુરુદેવસી 47 શક્તિમાંથી કઈ શક્તિ યાદ કરે? ત્યાગ ઉપાદાન શૂન્ય તો શક્તિ। ખરેખર એ રીતથી એમાંથી શું શીખવાનું મળે છે? ક્યારે ગ્રહણના નામે તો ફસાતો નહીં, પણ ત્યાગના નામે ફસાતો નહીં। શેના કારણે ફસાણા છે? જૈનમાં ખાસ કરીને આવવાનું, મારે આ છોડ્યું, આ છોડ્યું, આ છોડ્યું, ગ્રહણના નામે તો જગત ફસાણું છે, આપણે શેમાં ફસાણા છે? અરે જે છૂટેલા છે એને, અરે ગ્રહણ ત્યાગના વિકલ્પથી રહી થઈ જાય। પૂર્ણ તત્વમાં શું ગ્રહણ અને શું ત્યાગ, શું છે? પોતાના એક ફરી ફરીને પોતાનું જે આખું પૂર્ણ અસ્તિત્વ, જેમ આજ ગુરુદેવસી વાત આવી હતી, કેવું છે? આજ જ્ઞાનીને મરણનો ભય હોય કે નહીં? ન હોય, એ તો બધું બોલવાની વાત છે। લડાઈ થાય તો જ્ઞાનીને હાઈવે હોય, બધી ટ્રાફિક તને જ્ઞાની વચ્ચે આવીને ઉભા રહે કે આવું ટ્રાફિક હોય સાઈડમાં વયા જાય, શું કહે છે ગુરુદેવ? એક સરસ છે, તું જ્યાં જોવે છે ત્યાં જ્ઞાની નથી, એ ઘાણીમાં પેલે ત્યારે પણ જ્ઞાની આનંદની લહેરમાં છે, એ જોતા આવડવું પડશે। છેલ્લે છેલ્લે આવ્યું ને 500 મુનિરાજને ગુરુદેવ શું કીધું? ત્યારે જૈનો નહીં હોય, જૈનો નહીં હોય શું? અને એ રીતે વિચાર કરી, ચોથા કાળમાં આવું ભાઈનું એ સારો કાળ કે ખરાબ કાળ? અત્યારના તેવું નથી બનતું ને, એના કરતા સારો છે ને? અરે અહીંયા તો બનવાના યોગ નથી, ત્યાં તો હતા એટલે હતું, અહીંયા તો એવો યોગ નથી, એ કાળ એટલે તે એવું સહજમાં। પણ તે વખતે મુનિરાજની દશા શું હતી? એ આનંદમાં લહેર કરતા હતા, એમને કોઈ બીક નહીં, કારણ કે હું કેવું છે, એમાં બે વાત લીધી હતી, હું એક પૂર્ણ તત્વ છું અને હું એક શાશ્વત તત્વ છું. હું કેવો છું? એક પૂર્ણ તત્વ છું અને હું એક શાશ્વત છું. તો મને શેની બીક હો? મારું ક્યારે પણ અભાવ થતો જ નથી. ને બીજું, દસ પ્રાણ ઉપરથી આવ્યું હતું ને, દસ પ્રાણ છૂટી તો છૂટવા જેવા જ છે. તેમાં શું આશ્ચર્ય છે? જે છૂટવા યોગ્ય છે એ છૂટે છે, તેમાં આશ્ચર્ય શું છે? અને હું શાશ્વત તત્વ છું એ મારા જે ચાર પ્રાણ લેતા હતા ને ગુરુદેવસિંહ, ક્યાં લેતા હતા? ચાર ભાવ પ્રાણમાં, ચૈતન્ય ભાવ પ્રાણમાં ચાર ક્યાં લેતા હતા? એ તો બહારના દ્રવ્ય પ્રાણ છે. દર્શન, જ્ઞાન, સુખ અને અસ્તિત્વ, એમાં ક્યારેક શાંતિ લેતા, બાકી મુખ્ય ચાર. અને સેના ઉપરથી લેતા હતા? જીવત્વ શક્તિ. છે પેલી જીવત્વ શક્તિ શું છે વ્યાખ્યા? આત્મદ્રવ્યને કારણભૂત ચૈતન્ય માત્ર ભાવનું ધારણ જેનું લક્ષણ છે એવી જીવત્વ છે. તો મારા ચૈતન્ય પ્રાણ ક્યાં છે? મારા ભાવ પ્રાણ ક્યાં છે? કે જ્ઞાન છે, દર્શન છે, સુખ છે અને અસ્તિત્વ છે. આ તો મુખ્યતા, બાકી તો બધા ગુણો સાથે છે. તો એવા પ્રાણથી હું નિરંતર શું છે? જીવું છું. જેમ મારા દ્રવ્ય સ્વભાવ, દ્રવ્યની નિત્યતા છે, તો દ્રવ્યના સ્વભાવભૂત આ ચૈતન્ય પ્રાણ પણ મારા કેવા છે? એ નિત્ય છે. અને તેથી મારું કોઈ કાળે મરણ છે જ નહીં. અને સંયોગ છે જે દસ પ્રાણના જે છે ને, એમાં પણ ત્રણ ત્રણ ઉપરથી દસ લીધા ને, ક્યાં છે? ચાર ચાર ઉપરથી, જે ઇન્દ્રિય છે, બળ છે, આયુષ અને શ્વાસોશ્વાસ. તો એમાં પાંચ ઇન્દ્રિય, ત્રણ બળ, શ્વાસોશ્વાસ ને આયુષ, એનો વિસ્તાર કરે એટલે દસ. અને એ તો સંયોગ છે. અને સંયોગ છૂટવા યોગ્ય જ હોય છે, આશ્ચર્ય ન કરવું. આનાથી વિપરીત આપણે કરીએ છીએ. સંયોગની નિત્યતા ચાહીએ છીએ અને નિત્ય તત્વનો સ્વીકાર નથી કરતા. સાવ જ વસ્તુ સ્વરૂપથી શું છે? વિપરીતતા. અને વસ્તુ સ્વરૂપથી વિપરીત અભિપ્રાયમાં દુઃખ ન હોય તો બીજું શું હોય? જેમ બહારમાં સરકારના ન્યાય હોય, એનાથી વિરુદ્ધ કંઈ ગુનો કરીએ તો શું થાય? દંડ મળે છે. એમાં શું આશ્ચર્ય છે? કારણ કે તમે નિયમથી શું કર્યું છે? જેમ બહુ શરદી હોય અને ઠંડુ ખાઈને પછી કે મને શરદી કેમ થાય, તો પણ ન થાય શું થાય બીજું? એમ વસ્તુ સ્વરૂપના નિયમથી આપણો અભિપ્રાય વિપરીત છે તો દુઃખ સિવાય બીજું કાંઈ થવાનું નથી. તો અહીંયા તો આપણે ત્યાગ ઉપર આવીએ. થોડું 351 પાના ઉપરનું છે ગુરુદેવસિંહનું, પહેલી જ લાઈન. જો ગુરુદેવસિંહ આખું પહેલું લે છે કે પહેલો ત્યાગ ક્યાં હોય છે? પહેલો ત્યાગ ક્યાં હોય? સમ્યક દર્શન થતા જ મિથ્યાત્વ નો, પછી અવ્રતનો ત્યાગ થાય. પહેલો શેનો ત્યાગ છે? મિથ્યાત્વનો. અને મિથ્યાત્વનો ત્યાગ થયા વગર ક્યારેય અવ્રતનો ત્યાગ થવાનો. અને અવ્રતના ત્યાગમાં બે ભાગ પડે છે. ક્યાં બે ભાગ પડે છે? એક દેશ ત્યાગ અને સર્વદેશ ત્યાગ. મિથ્યાત્વમાં એવું નથી કે પહેલા કેવો થાય? એક દેશ મિથ્યાત્વનો ત્યાગ અને પછી કેવો થાય? નહીં, એવું ન થાય. પેલા તો ઓલું થાય નહીં, પેલા ગ્રહિત છૂટે છે પછી અગ્રહિત છૂટે છે, તો બે ભેદ પડે છે ને. એક કહેવાની વાત છે, બાકી ખરેખર તો સમ્યક દર્શન વગર પણ ગ્રહિત છૂટ્યું એમ યથાર્થપણે ન કહેવાય. આજે સાચા દેવ શાસ્ત્ર ગુરુને માનીએ છીએ, કોણ ખબર ક્યારે પરિણામ બદલશે ક્યાંક વિપરીતતામાં. અને અહીંયા રહીને અભિપ્રાયમાં તો કંઈક શું હોય છે? વિપરીતતા હોય જ છે. કોઈ દેવ આવીને મને નહીં, શાંતિનાથ ભગવાન શું કરે અને પાર્શનાથ ભગવાન, એના જેવું જ છે. ગ્રહિત મિથ્યાત્વ જેવું છે. વિતરાગી ભગવાનના નિમિત્તે પણ આપણે ગ્રહિત જેવી જ માન્યતા કરીએ છીએ. આ સ્તોત્ર બોલીએ એટલે આપણો દિવસ કેવો જાય? સારો હોય જાય. શું કલ્પના સુખ છે નહીં કરે. અહીંયા દર્શન કરી આવે એટલે આપણું શું થઈ જાય? ભગવાન પણ જુદા જુદા હોય ને. ક્યાંક પાર્શનાથ ભગવાન કેવા હોય? વિઘ્ન હરા હોય. ક્યાંક કેવા હોય? કેવા હોય? ચમત્કારી નહીં, ચિંતામણી પાર્શનાથ. અરે, ભગવાનની વિતરાગતા ભૂલીને ક્યાં આપણે અટક્યા છીએ? તો એ બધાની તો વાત જ નથી. તો અહીંયા પેલું શ્રદ્ધામાં મિથ્યાત્વનો ત્યાગ અને પછી ચારિત્ર સંબંધી અવ્રતનો ત્યાગ હોય છે. અને આટલું ગુરદેશી ખાલી નથી, સમ્યક દર્શન થતા શું થાય છે, મિથ્યાત્વનો ત્યાગ. એટલું ખાલી નથી, ગ્રહણ કોનું છે, ક્યારે પણ ગ્રહણ પૂર્વકનો ત્યાગ હોય છે. માત્ર ત્યાગ નહીં, અંધકાર જાય તો નિયમથી પ્રકાશ હોય જ છે. એવું ના બને કે પ્રકાશ ગયો, અંધકાર ગયો છે અને પ્રકાશ નથી થયો. તો એ સમ્યક દર્શન માં મિથ્યાત્વનો ત્યાગ. તો હવે શું થાય છે, અનુભવની સ્થિરતાનું ગ્રહણ છે. સાથે એ જ સમયમાં જેને બીજું શું કહીએ, ઉત્પાદ વ્યય. આનો વ્યય તો આનો ઉત્પાદ એક જ સમયમાં છે. તો મિથ્યાત્વનો ત્યાગ અને સમ્યક દર્શન, અને સમ્યક દર્શન સાથે પછી જેમ જેમ અનુભવની સ્થિરતા આગળ વધે છે એમ અવ્રત આદિનો ત્યાગ થતો જાય છે. આ રીતે બે નાસ્તિ અને બે અસ્થિ કરીને એનાથી પછી જો એક એક ગુણદેશી ગુણસ્થાનમાં વાત લેશે. એના પછીનું છે સમ્યક દ્રષ્ટિનો ત્યાગ, એ છે કે મિથ્યાત્વ ભાવ અને અનંતાનુબંધીનો ત્યાગ. શું છે, સમ્યક દ્રષ્ટિ કેવા હોય છે, ત્યાગ હોય કે નહીં, અવિરતી છે ને, ત્યાગ ન હોય ને, કે ત્યાગ છે. કોનો ત્યાગ છે, શ્રદ્ધામાં મિથ્યાત્વમાં અને ચારિત્રમાં અનંતાનુબંધી સંબંધીનો રાગ છે એનો ત્યાગ છે. અને એની જગ્યાએ ગ્રહણ શું છે, મિથ્યાત્વ ભાવનો ત્યાગ તો સમ્યક દર્શન છે, અને અનંતાનુબંધીનો ત્યાગ છે તો સ્વરૂપ આચરણનું ગ્રહણ છે. બે વાત જો ફરીથી, આજ ક્યાં ધર્મની વાત ચાલે છે, ઉત્તમ ત્યાગ. અને પૂજામાં એ આવ્યું હતું ને બધાનો રાગ, પછી તો એકલા રહી જશું સાવ, બધાનો બધું કુટુંબ પરિવાર ને બધું ને, માતા પિતા ને બધાની વાત આવી ગઈ ને, તો પછી કેટલા રહી જશું એકલા ને, સાવ આખી માંડ માંડ ભેગા સોસાયટીમાં આખું આપણું બધું સર્કલ મોટું ઉભું કર્યું છે, આ બધું શું જઈ જશે. એ ત્યાગની વાત કે જેમ જેમ સ્વરૂપની સ્થિરતા વધે છે તેમ તેમ રાગનો સહજ ત્યાગ થાય છે. ત્યાગ કરવો એવા પણ વિકલ્પની જરૂર નથી. એ વાત ગુરુદેવસિંહ જેમ ઉત્પાદ વય ધ્રુવત્વ શક્તિ અને ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિથી કહેતા હતા, એવી જ રીતે એક બીજી શક્તિ કહી લેતા હતા. 33, 34, 33મી કઈ છે, ભાવ શક્તિ. 33મી ભાવ, 34મી અભાવ, બે એક એક ખાલી, પછી ભાવવાન એ રીતે. 33ની શું વ્યાખ્યા શક્તિની, 33 ભાવ શક્તિ, વિદ્યમાન અવસ્થા વાળાપણારૂપ ભાવ શક્તિ. શું છે શબ્દ છે નો, વિદ્યમાન અવસ્થા વાળાપણ. વિદ્યમાન, વિદ્યમાન એટલે હૈયાથી, ભાવ છે ને ભાવ, ભાવ એટલે હોવાપણું. તો કોનું ન્યા હોવાપણું, કે દ્રવ્ય ગુણ તો સદાય છે જ, અહીંયા કોનું વિદ્યમાનપણું, અવસ્થા પર્યાય. કઈ પર્યાય, કઈ એક સમયની જ હોય પર્યાય, કઈ પર્યાય, નિર્મળ પર્યાય. કેમ નિર્મળ પર્યાય, કે શક્તિની વાત છે, અને શક્તિ ઉછળે તો નિર્મળતા જ થાય. આ બધું જ ગુરુદેવસિંહ સરસ સિદ્ધાંતો ન્યાયથી આપણને સમજાય. અમૃતચંદ્રાચાર્ય 47 શક્તિ શરૂ કરતા પહેલા શેની વાત કરે છે, જ્ઞાન માત્ર ભાવની અંદર અનંત શક્તિઓ ઉછળે છે. ઉછળે છે એટલે શું છે, પ્રણમન થાય છે. તો શક્તિનું પ્રણમન, શક્તિ સ્વયં શુદ્ધરૂપે છે અને એનો સ્વીકાર થઈને એ ઉછળે તો એમાંથી પ્રણમન અશુદ્ધ કેમ આવે. તો 47 શક્તિમાં કોનું લેવાનું પ્રણમન, નિર્મળતાનું જ લેવાનું. નહીં છે એમાં બે આવે, કારણ કે નહીંમાં તો બે ધર્મો આવે, શુદ્ધ અશુદ્ધ. પણ આ કોનું પ્રણમન છે, શક્તિનું. તો શક્તિ શુદ્ધ છે, નિર્મળ છે, પવિત્ર છે, તો તેનું ઉછળવું એટલે એનું પ્રણમન પણ કેવું હોય છે, નિર્મળ. તો ફરીથી 33 શક્તિ, વિદ્યમાન અવસ્થા, વિદ્યમાન એટલે હોવું, અને પર્યાય નિર્મળ અવસ્થા, કારણ કે શક્તિનું, એના ઉપરથી શું, વિદ્યમાન અવસ્થા વાળાપણારૂપ ભાવ શક્તિ. એ તો બહુ છોટા છોટા શબ્દો છે, બે એનો અર્થ શું થયો. અનુભવના કાળે મારે નિર્મળ પર્યાય પ્રગટ કરવી એવો વિકલ્પ કે ભેદ પણ નથી. તારામાં એવી શક્તિ છે જ્યાં પોતાના આનંદગણમય સ્વભાવનો જ્યાં સ્વીકાર થયો તો જ્ઞાન નિર્મળ પર્યાય શું છે? વિદ્યમાન હોય જ છે, મારે પ્રગટ કરવી છે એવા વિકલ્પની ભેદની પણ ત્યાં જરૂર નથી, એવો ભેદ પણ નથી. એવી જ રીતે સમ્યક દર્શન પ્રગટ કરવું છે એવો તો વિકલ્પ નહીં, પણ મિથ્યાત્વનો અવિદ્યમાન અવસ્થા અભાવ શક્તિ આપણે કરીએ ને, મારે અસ્થિ નાસ્તિ, અસ્થિમાં શું છે? સમ્યક દર્શન પ્રગટ કરવું, નાસ્તિમાં શું છે? મિથ્યાત્વનો અભાવ. અરે મિથ્યાત્વનો અભાવ કરવો છે એવા પણ વિકલ્પની ત્યાં જરૂર નથી. આવી દશા આ ગ્રહણ ત્યાગ ધર્મમાં આ શીખવા જેવું છે. ક્યાંના ક્યાંય વિકલ્પોમાં આપણે અટવાઈ ગયા છે, પરદ્રવ્યના તો ક્યાંય. અરે જે અસદભૂત વ્યવહારથી કહેવાય છે કરવાનો તો ક્યાં પ્રશ્ન છે. મુનિરાજ વસ્ત્રપાત્ર છોડે છે એ પણ એક શું છે? અસદભૂત વ્યવહારનું એક કથન છે. આવે છે ને ઘર નગર આદિનો કરતા છે, ઉપચારથી શપથમાં આવે છે ને કરતા, તો એ તો અસદભૂત વ્યવહારના કથન છે. અને એમાં પણ આપણે અધિકતા મનાવીએ છીએ, મેં આટલો આહાર છેડ્યો, મેં આજે આટલા રસ જ લીધા, મેં આટલી જ વસ્તુ હું વાપરું છું. શું કરું કે ના કોઈ એકવાર કાંઈ પરમનન્ટ જવાબ આપીએ, કરીએ તોય ઠપકો મળે અને ન કરીએ તોય, કે આવા દિવસોમાં આખી પ્રમાદથી જીવે બધું કાંઈ મર્યાદા ને કરવું શું? આમ તો એક જવાબ આપી દો, શું કરવું કે ન કરવું કે ના કરવું? કરી તો શકીએ એવું કાંઈ નથી કે આ તો ઓલા બધી 10 વસ્તુ ખાવીને પછી કે હું કાંઈ ખાતો, એ ગ્રદ્ધિભાવ કરીને પ્રશ્ન નથી. શું છે? આમાં જ આપણી એક પરીક્ષા છે, એક પરીક્ષા છે. પરદ્રવ્યના ગ્રહણ ત્યાગનો અભિપ્રાય કરીશ નહીં, કારણ કે એ તો કરી જ નથી શકતા. એ સંબંધી કસાઈની મંદતા માટેનો વિકલ્પ હોય છે. શું ફરક છે? અભિપ્રાયમાં શું હોય છે કે પરદ્રવ્યને ગ્રહણ કરવા છોડવા, ભોજન મર્યાદિત લેવું ન લેવું, એનો શું હોય છે? કર્તાપણાનો તો અભિપ્રાય ક્યારેય હોવો જ ન જોઈએ, પણ એ ભૂમિકા છે તો એ પોતાના પરિણામોની મર્યાદા પ્રમાદથી છૂટવા માટે એવો વિકલ્પ હશે, પણ ક્યારેય વિકલ્પની અધિકતા કરીશ નહીં. કર્તાપણાનું તો કરીશ જ નહીં, કર્તાપણાનું અભિમાન, પણ એ વિકલ્પ હશે પોતાની શક્તિ હોય અને કરે તો એનું પણ ક્યારેય અભિમાન કરવા જેવું નથી. જગત સંયોગના હોવાપણાનું અભિમાન કરે છે અને આપણે અજ્ઞાન દશામાં છોડ્યાપણાનું અભિમાન કરીએ. સરખા છે ને, ઓલ મારે હું આટલા અબજોપતિ કરોડપતિ મારે, એ શું છે? એના સંયોગનું અનુકૂળ સંયોગ હોવાનું અભિમાન પણ જગત સેવે છે. અને આપણે અહીંયા આવીને શેનું છે? મેં છોડ્યાનું અભિમાન. અભિમાનમાં કાંઈ એમાં નથી. તો અહીંયા એ આખી ગુરદેશી અંદર પરિણામની વાત કરે છે, ગ્રહણ પૂર્વકના એ ત્યાગ હોય છે. તો જો એ આપણને પેલું જ ચોથા ગુણસ્થાનની વાત કરી મળે છે કે નહીં? મિથ્યાત્વ ભાવ અને અનંતાનુબંધીનો ત્યાગ, એની જગ્યાએ ગ્રહણ કોણ છે? સમ્યક દર્શન અને સ્વરૂપ આચરણનું ગ્રહણ. હવે પાંચમા ગુણસ્થાનમાં મિથ્યાત્વ તો પેલા છૂટેલો જ છે, હવે શું છૂટ્યો છે? અવ્રતનો એક અંશ ત્યાગ આવે છે ને, પેલા પ્રતિક્રમણમાં આવે છે ને, એ અણુવ્રત છે, આનો ત્યાગ અંશે પેલા જે થાય એ અણુવ્રત તેની પ્રતિજ્ઞા શ્રાવકે કરવી, અને એની પછી ગુણવ્રત અને શિક્ષાવ્રત, તો એનો એક અંશ ત્યાગ છે. હવે એ તો એની સામે શું છે? સ્વરૂપના આનંદની એકાગ્રતા ચોથા કરતા વિશેષ છે. શું છે આ? જેમ જેમ વિકલ્પની મર્યાદા થતી જાય છે એમ શું થાય છે? આનંદ વૃદ્ધિ થતો જાય છે, અને એ રીતે એમાં બહારના નહીં પણ અંદરની પ્રણતિની વાત. એનાથી આગળ મુનિ દશામાં છઠ્ઠે ગુણસ્થાને અવ્રતનો સર્વથા ત્યાગ. ઓલામાં શું હતો? એક દેશ પંચમ ગુણસ્થાને મુનિરાજને શું છે? અવ્રત પાંચ પ્રકારના પાપ એ બધાનો કેવો છે? સર્વથા એ ત્યાગ છે અને એ વિરતિભાવ એટલે વિરક્ત છે અને એને પ્રચુર આનંદનું એ વેદન હોય છે. એ વાત કરીને હવે જો કાર્તિકેયનું પ્રેક્ષામાં આચાર દેવકોની વાત કરે છે. ત્રણ વાત ગુરુદેવજીએ લીધી હતી ને, ત્રણ વાતમાં ક્યાં લીધા હતા? ભોજન, ઉપકરણ અને વસ્તી. એ પછી આગળ આવશે. પહેલું અહીંયા ઉપકરણમાં મુનિરાજ પાસે હંમેશા શું હોય છે? મોરપીચ અને કમંડળ અને ક્યારેક શાસ્ત્ર. એ પણ હંમેશા નહીં, ક્યારેક. એમાં પણ સુંદર એક વાત આપણમાં આવશે કે જો એમાં અધિક રાગ થાય એવા ઉપકરણ પણ ન રાખે. બીજું તો હોય જ નહીં, હોય તો માત્ર કોણ હોય છે? મોરપીચ અને પણ એવું પણ નથી. ચંદનનું સરસ મજાનું સુગંધી કમંડળ અધિક રાગ થાય એ રાખવા યોગમાં પણ અધિક રાગ ન થાય. જે રાખવા યોગ નથી એની તો વાત છે જ ને, પણ જે હોઈ શકે છે એમાં પણ અધિક રાગ ન હોય. કે સરસ મજાનું કોતરણી વાળું કમંડળ છે, ચંદનના વાળું છે, એવું અધિક હોય તો પણ એ નહીં. તો ઉપકરણમાં પુસ્તક અને પીછીએ અને ક્યારેક શાસ્ત્ર હોય, એ જ ત્રણ હોય છે. એમાં પણ એક એ પણ છે, કોઈક શ્રાવક એક અલભ્ય હોય, દુર્લભ હોય એવું એક શાસ્ત્ર આપે મુનિરાજને અને વાંચતા હોય, એમાં કોઈક આવે તો શું કરે કે હું પછી વાંચીને આપીશ. એમ કે માંડ માંડ મળ્યું છે, શું કરું આપણે? એમ કે મને જોવે છે તેનું શું? જો આ કેટલી આનાથી શું સીધે શું થાય છે, પરિણામની કેટલી નિષ્ફળતા છે. ક્યાંય આગ્રહ નથી, હઠ નથી, બીજાની તો વાત જ નથી. જે નથી એવા તો વસ્તુની તો વાત જ નથી. ઉપકરણ એટલે વસ્તુ, જે છે એનો પણ આગ્રહ નથી. શાસ્ત્ર લખવાનો વિકલ્પ આવ્યો, તાડપત્રીનો યોગ બન્યો તો માગીને નહીં તો શું કરે? લખીને પછી શું કરે? શ્રાવક આવે ત્યાં સુધી રાહ જોવે, જરા આવે જરા સાચવીને રાખજે, પછી કંઈક છપાવજે. શું છે એ? કેવી નિષ્ફળ દશા હશે! ભૂમિકાના વિકલ્પથી પણ ઉપેક્ષા. જે મુનિને યોગ્ય વિકલ્પ નથી ગ્રસ્ત દશાના આદિના, એનો તો કોઈ પ્રશ્ન છે જ નહીં. આવું એક પરમ તત્વ હાથમાં આવ્યું છે તો એ ભૂમિકાના વિકલ્પથી પણ નિષ્ફળતા હોય છે. તો જો એમાં જ એ છે, રાગ દોષ સંજન છે ને, એમાં જ છે. સંજલનનો રાગ તો રહ્યો છે તો એમાં પણ તીવ્ર રાગ થાય એવા ઉપકરણો છોડી દે છે. શે શબ્દ? તીવ્ર રાગ થાય એવો જે છે એમાંની ને એમાંની વાત છે, બીજાની વાત તો છે જ નહીં. આ જો આ એક શું મુનિ દશા કેવી હોય એના સ્વરૂપનું અહીંયા વર્ણન કરે. અને આવા મુનિરાજ એ હાલતા ચાલતા સિદ્ધ પરમેષ્ઠી પદમાં એ શોભી રહ્યા છે. એ પછી એમાં ત્રણ, જો મુનિરાજને ત્રણ સાથે કામ હોય, ભોજન, ઉપકરણ અને વસ્તી. મુનિરાજ આહાર લેવા જાય તો આપણે આવે છે અપૂર્વ સરમાં, સરસ અન્ને મનને નહીં પ્રસન્ન ભાવજો. ઋષભદેવ મુનિરાજને સંતોષ ક્યારે થયો હશે? ક્યારે થયો હશે? ના બોલ નહીં, ક્યારે થયો હશે? એ શ્રેયાંશ શ્રેયાંશ રાજકુમારે જયારે શેરડીના રસથી, ત્યારે એમ થયું ચલો અંતે તો કઈક પ્રોબ્લેમ સોલ્વ થયો ને, અંતે શું થયું? ગ્રદ્ધિ જીવોને આ વાત ક્યારે પણ અંદરમાં સ્વીકારવામાં નહીં આવે. સાધનાના માર્ગમાં રહેનાર જીવને ભોજન આવ્યો કે ન આવ્યો એની પણ જ્યાં ઉપેક્ષા રહ્યા કરે છે તો બીજો પ્રશ્ન. એમાં ગરિષ્ઠ ભોજન તો ગ્રહણ પણ ન કરે એટલું સમજી લેવું પ્રતિકૂળતા. ખરેખર શું છે પ્રતિકૂળતા? શું છે? મારી સ્વભાવની સાધનામાં જે મને બાધક છે એ ખરેખર મારી પ્રતિકૂળતા છે. જગતના સંયોગ મારા માટે નથી, સંયોગ તો સંયોગ રૂપે છે. મારી જે સાધના ચાલી રહી છે એમાં જે શું કહેવાય ને, ઓબ્સ્ટકલ, હર્ડલ, ઓબ્સ્ટકલ જે કહો તમે, જે બાધારૂપ છે એ ખરેખર મારા માટે શું છે? એ પ્રતિકૂળ છે. આપણે તો જગતમાં ભાઈમાં મારા અભિપ્રાયથી વિરુદ્ધ એ બધા કેવા છે? પ્રતિકૂળતા. આખી દશા જ જુદી છે, આખી વિચારણા, આખું પરમન જ જગતથી જુદું અલૌકિકપણે રહેલું છે. તો એ મુનિરાજને કોઈ ભોજન, અને અહીંયા તો ભોજનને શું છે, શેમાં આવે છે? વિકથા છે. હજી તો ભોજન, હજી તો કદાચ ઉપવાસ શરૂ કર્યા પહેલા પારણાની જે હોય છે તો વિકથા કરીએ છીએ આપણે. કેવું ભોજન હતું ને શું છે ને નથી, એ કઈ ચાર વિકથા છે ને એ ભોજન કથા. એમાં રાગની તીવ્રતા પોષીએ છીએ આપણે, કોઈ સાધનાનું કામ નથી કરતા. તો એ ભોજન છે ઉપકરણમાં પણ, જે મોરપીચ કમંડળ, અને કોઈ રૂદ્ધિધારી હોય, તીર્થંકર હોય, એને તો નિયમથી મોરપીચ કમંડળ કાંઈ ન હોય. કેમ ન હોય એમને? એમનો એવો અતિશય છે, જન્મથી એવો છે, આહાર હોય પણ એવું કેમ? આવું કાંઈ સાયન્ટિફિકલ મેડિકલી તો એક્સેપ્ટ ન થાય ને, કેમ ન હોય? ચલો આહાર તો લે, એ તો પાકું છે ને. મુનિ દશામાં હોય ત્યાં સુધી તીર્થંકર મુનિરાજને પણ આહાર હોય ને, તો આહાર હોય તો નેચરલી નિહાર હોય કે ન હોય? શું કામ ન હોય? એ પણ એક હ્યુમન બિંગ. અરે એમના પરમ ઔદારિક શરીરમાં પરમાણુ એવા નથી બનતા કે જેથી આવા રૂપે થયા. આ તો શું છે, એક વેસ્ટ રૂપનું છે ને, નકામા રૂપનું, અશુચિ રૂપનું. એમના પરમ ઔદારિક શરીરના પરમાણુમાં જ એવું હોય છે કે આહારમાંથી આવી અશુચિ રૂપે પરમન ન થાય. નવ દ્વાર છે પણ ક્યારે મલિનતા ન આવે, પરસેવો ન હોય જન્મથી એટલે. અરે તીર્થંકરની અંદરની જ્યાં સાધન તો બહારના પુન્ય કહેવાય. જગત ન માની શકે કારણ કે પુણ્યહીન જ એવા છે કે આવા પુણ્યવંત કોઈ હોઈ શકે. પુન પણ એટલા છે, એમની પવિત્રતાને તો સ્વીકારી શકીએ એટલી પાત્રતા નથી, અને એમના પુન સ્વીકારી શકીએ એટલા પુન પણ નથી આપણા. એક ચક્રવર્તી હોય અને 96 કરોડ પાયદળ હોય, 96 હજાર હોય, હિન પુનને શું આશા રાખવી હિન પુનમાં? તો અહીંયા એમને ભોજન, એવી જ રીતે એમને વસ્તુનું, અને ત્રીજું વસ્તી. જ્યાં મુનિરાજ લાગે ત્યાં તો ત્યાંથી તો વિહાર કરી જાય. વસ્તીમાં આપણે તો બધાને શું કરીએ, ભેગા તો કરવા જ પડે ને, મારી કઈ ઉપસ્થિતિ છે એ લોકોને શું થાય? ફરી ફરીને જગતની પ્રસિદ્ધિ જ જીવને મેળવવી છે, આત્મ પ્રસિદ્ધિ નથી કરવી. આ જીવન સેના માટે છે? આ દેવશાસ્ત્ર ગુરુનો યોગ સેના માટે છે? આત્માની પ્રસિદ્ધિ માટે કે જગ પ્રસિદ્ધિ માટે? અમૃત ચંદ્રાચાર્ય દેવ જેવા આવી ટીકા રચે અને છેલ્લે શું લખે? શબ્દોએ સ્વયં શક્તિથી આ ટીકા રચી છે. અમે નિમિત્ત છે એટલું પણ નથી લખ્યું, પોતાનું એમાં નિમિત્ત પણ નહીં, અમૃત ચંદ્ર સૂરીનું એમાં કિંચિત પણ એ કર્તવ્ય નથી. કોઈ પણ તમે આચાર્ય મુનિરાજનું જો શાસ્ત્ર અલૌકિક રચ્યા છે, પણ ક્યાંય પોતાનું નામ કે પોતા વિશેની કાંઈ કે અમે ક્યારે થયા તા, ક્યાં રહેતા તા એ પણ નથી. જગતથી નિષ્પ્ર થવું પડશે, અલિપ્ત થવું પડશે. તો અહીંયા ત્રણ જે મુખ્ય જે હોય છે, ભોજન, ઉપકરણ અને વસ્તી, તો એ પણ જો આગળ એમાં છે સરસ વ્યાખ્યા શું છે એના પછીનું પેરેગ્રાફ. અંતરમાં અતિન્દ્રિય આનંદની દશામાં વિચરનારા સંતો શું વ્યાખ્યા કરે? મુનિરાજ ક્યાં વિચરતા હોય, નગરમાં કે જંગલમાં? ક્યાં વિચરતા હોય છે? ક્યાં રે, ઘરમાં રે કે જંગલમાં રે? જંગલમાં રહે ને, જંગલમાં જ રહે ને, એમાં કઈ આ ગુરુદેશની દ્રષ્ટિમાં મુનિરાજ ક્યાં વિચરે છે? અતિન્દ્રિય આનંદની દશામાં એ વિચરી રહ્યા છે. એ વન જંગલ એ પણ એક બહારથી સંયોગથી જોઈએ છે, અને એમણે આવા ત્રણ પ્રકારના ભોજન, ઉપકરણ અને વસ્તુનું એનું શું કરી દીધું છે, શું છોડ્યું છે જો, અને મમત્વ છોડ્યું છે, એનું નામ ત્યાગી કહેવામાં આવે. જો આ ત્યાગીની વ્યાખ્યા, ગ્રહણપૂર્વક તો ત્યાગ છે જ એક વાત, પણ ત્યાગી કોને કહે? વસ્તુ છૂટે કે મમત્વ છૂટે? અને આપણે આપણે તો વસ્તુ કમસે કમ ચલો બે રીતે છે, વસ્તુ છોડવી અને મમત્વ છોડવું. એમાં આપણે શું છોડ્યું છે? વસ્તુ છોડી એટલે અડધો ત્યાગ તો છે અમને, અને મમત્વ છોડે તો 100% છે. ફરીથી વસ્તુ, આજે એક આજે 24 કલાક આહાર ન લીધો તો આહાર તો છેડો કે ન છેડો? કેમ નહી, કેમ નહી? આહાર છીટો નથી, અસાતાના ઉદય આહાર લીધો નથી. વસ્તુ છીટું છે, ત્યાગ નથી કર્યો, અસાતાનો ઉદય છે તને, એ છે જ નહીં. ત્યાગ તો ક્યારે નામ પડશે? મમતા છૂટી, મમત્વ છૂટું તો એ ત્યાગનો આરોપ છે. અંદરમાં મમત્વ છૂટે તો એ ત્યાગનો છે. અને ખરેખર તો એનાથી પછી આગળ છે, પરદ્રવ્યનું ગ્રહણ કરવું ને છોડવું એ તો છે જ નહીં, પણ રાગનું ગ્રહણ કરવું ને રાગનું છોડવું એ પણ એક શું છે? એ પણ ઉપચાર છે, વ્યવહાર છે. સમયસારની 34મી ગાથામાં એ આચાર્યદેવ બહુ જ ન્યાયથી વાત આપી છે. શું શબ્દો એમાં વાંચો? પ્રતિકરણ બોલીએ છીએ આપણે, જ્ઞાન પ્રત્યાખ્યાન. તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યા ત્યાગ ક્યાં છે? સંયોગમાં છે, વિકલ્પમાં છે કે જ્ઞાનમાં છે? કેમ, શા માટે? અને એમાં પણ આચાર્યદેવ ન્યાય આપ્યો, ત્યાગ કોનો કરીએ છીએ? સૌ ભાવને પર જાણી, પર રૂપે જાણશું તો સેજે ત્યાગ થયા વગર એસે નહીં, અથવા દુઃખરૂપ જાણશું તો ત્યાગ થયા વગર નહીં. ત્યાગ માટે શું જરૂરી છે? બે ભાવ, એ તો કાં તો પર રૂપે જાણશું અને કાં તો દુઃખરૂપે. તો એવું એ દુઃખરૂપ છે એ પરરૂપ શિક્ષામાં જણાશે, જ્ઞાનમાં જણાશે. અને તેથી સર્વ એ જ્ઞાનમાં જ યથાર્થપણે ત્યાગ. અને સ્વભાવ દ્રષ્ટિથી જોઈએ તેમાં જ છે ટીકામાં અમરચના, કે ખરેખર તો ત્યાગ કરતા પણાનું શું છે? નામ પણ નથી. શું છે? ફરીથી એનો ત્યાગ એક ઉપચાર, એક વાત. અને આગળ આચાર્યદેવ કહે છે કે એનો ત્યાગ કરવો એ નામ પણ નથી. કેમ નથી? નામ પણ કેમ નથી? ઉપચાર વ્યવહાર પણ કેમ નથી? એનું સરસ કારણ આપ્યું કે પોતે જ્ઞાન ભાવથી છીટો જ નથી. ફરીથી શું છે એમાં? હું કેવો છું? ચૈતન્ય ભગવાન આત્મા, હું તો જ્ઞાનમય ભગવાન આત્મા છું, જ્ઞાન સ્વરૂપથી ભરેલો છું. હું ક્યારેય જ્ઞાનથી છીટો જ નથી કે રાગનું મારામાં ક્યારે પ્રવેશ ગ્રહણ થાય, અને તો પછી મેં કોનો ગ્રહણ ત્યાગ કર્યો? અને તો રાગનો ત્યાગ, ઓલી તો વાત છે જ નહીં, રાગનો ત્યાગનું નામ પણ ખરેખર મારા નાયક ભગવાન આત્મામાં નથી. પર્યાયમાં એક સમય પહેલા હતો અને અત્યારના નથી, તો ઉપચાર દેવો હોય તો ક્યાં દેવા? પર્યાયમાં દેવો. ઉપચાર વ્યવહાર પણ ક્યાં છે? બાકી પર પદાર્થ તો કેવું છે? એ ગ્રહણ ત્યાગ છે જ નહીં, એ તો અસદભૂત કથન છે. કદાચ હજી ઉપચાર દેવો હોય તો પર્યાયમાં પહેલા સમયે હતો, બીજા સમયે નથી, તો તેનું નામ ત્યાગનો. બાકી ખરેખર સ્વભાવમાં તો અરે કેટલા વિકલ્પના બોજા હટી જશે આપણને, પણ ફરી ફરીને વિકલ્પનો ક્યારેય થાક લાગ્યો જ નથી. વિકલ્પનો ક્યારે ઉલટાનું તો શું છે નહીં? બે ચાર જણા કરતા કઈ કામ હોય તો કહેજો, અમે તૈયાર જ છીએ. ને વિકલ્પના બોજા, એક એક એ જેનાથી રહિત થવું છે એને માથે લઈને ફરવું છે આપણને. આપણી અભિપ્રાય વૃત્તિનું શું કેવું આપણને? ખેદ થાય એવું નથી? અરે આવો પૂર્ણ વિતરાગી પોતાનો સ્વભાવ અને આવા અભિપ્રાય આપણા, પરિણામ આપણા આવા કે દુનિયાભરના કરતાપણાના અભિમાનથી ચાલીએ આપણે. તો અહીંયા ગુરુદેવજીએ કીધું કે એ આખું છે જ વાત છે જ નહીં. અને જો એમાં માટે 351માં છેલ્લી બે લાઈન છે, વિતરાગ સ્વરૂપ આત્મા. શું શબ્દ વાપો? કેમ વિતરાગ સ્વરૂપ? અહીંયા ખાસ ખાસ વિતરાગ સ્વરૂપ. અરે વિતરાગ સ્વરૂપ છે એમાં ગ્રહણ છોડવાનું શું હોય તારે? એટલા માટે તું કેવો છો. અને વિતરાગ સ્વરૂપમાં કેવો રાગ હોય, છોડવાનો કે ગ્રહણ કરવાનો? અને એટલા માટે કહે છે તો ગ્રહણ ત્યાગના વિકલ્પે ઉપચાર છે. તું કેવો છો? જો એક એપ્રોપ્રિયેટ છે વિશેષણ, ને તો બીજા વિશેષણ આવી શકે. અહીંયા કેવો કીધું? વિતરાગ સ્વરૂપ. અને જ્યાં વિતરાગ સ્વરૂપ છે એમાં ક્યાં રાગ? ગ્રહણ કરતા આગમાં કયો રાગ હોય એને? તો એને ગ્રહણનો, એને ગ્રહણ કોનું? અનુભવનું ગ્રહણ. અને રાગનો ત્યાગ કેવો? એ પણ એક ઉપચારથી કથન છે. પરના ત્યાગની વાત તો આટલા સુધી આપણે બધું કર્યું, બધું નકામું, બધું નકામું. સાર્થક તો હશે કંઈક તો. કૈરા કૈરાનું ફળ નિષ્ફળ ન હોય. વધવાપણું સંસારનું નિષ્ફળ નથી ગયું. જે કોઈ અજ્ઞાન ભાવે ભાવ કર્યા છે એ નિષ્ફળ નથી ગયા. એ ફળ ભોગવવા આવશે. અત્યારથી ચેતવા જેવું છે, દોષ કરતા રહીએ છે, કદાચ ભવિષ્યમાં પશ્ચાતાપનો સમય ન રહે એ ત્યાં સુધી ન જાઓ. દોષ તો છે હજી તે, પણ એટલે હદ સુધી નથી જવું કે પશ્ચાતાપ કરવાનો અવસર પણ આપણા હાથમાં ના રહે. અસંગની જીવો પચેન્દ્રી સુધી પહોંચી શકે અને છતાં પણ હિતાહિતનો વિવેક કરી ન શકે એવી દશા સુધી મારે પહોંચવું નથી. જ્ઞાનની જાગૃતિ, વિવેક એની ધારા એવી જ રાખવી છે કે દોષ તો છે પણ દોષને ટાળી શકું એવી મારી પર્યાયમાં પાત્રતા રહી જાય. દોષ તો છે પણ દોષને ટાળી શકું એટલી તો મારી પરણતીમાં એ પાત્રતા રહી જાય છે. ચલો આગળ છે. એક સરસ એના પછીનું 352 પાના ઉપર છે. અનંત અનંત અવતાર એકલો જન્મ મરણ કરી દુખી છે. મળે છે 352 પાના ઉપરથી ચોથી લાઈન. અનંત અનંત અવતાર પછી શબ્દ કયો છે? એકલો. શું શું આમાંથી કયું શું કહેવું છે? 12 ભાવનામાંથી એકત્વ ભાવના. આપણે એમ માનીએ છીએ કે હું બીજા માટે કરું છું. ગુરુદેવ આ બધાના દ્રષ્ટાંત આપે જ છે ને. બે ભાઈ હતા, એમાં એક બીમાર રહેતો હતો. એને એક ભાઈએ શું કર્યું બધું ખવરાયું, કાંઈ ખબર નહીં. અને શું થયું? એક આવો જે ખવરાવતો હતો, જો એક બહુ જ વિચારું ફરીથી દ્રષ્ટાંતો ગુરુદેવસિંહને આપણે બહુ લાઇટલી લઈએ છીએ, નથી વિચાર. ઓલા જે ભાઈએ, મોટો ભાઈ સમજી લો ખવરાવતો હતો, નાનો ભાઈ બીમાર, મોટા ભાઈએ એક પણ ખાધું નથી અને છતાં એ ક્યાં જાય છે? અને જે બીમાર હતો એને અજાણતા ખવરાતો, એના કોઈક પરિણામ એવા રહી ગયા તો એ શું રહ્યું? અસુર કુમાર. શેનું છે? ક્રિયા કોણે કરી અને ભાવ કોને કર્યા? ફળ શેનું આવ્યું? તો કે અમે ભાવ નહીં કરી અને અમે ક્રિયા કરશું. તારો અભિપ્રાય પહેલેથી તારી ચાડી ખાય છે. શું છે? કોઈ એમ આ બધા જ સ્વચ્છતા એટલા કર્યા છે કૂતર કે અમે શું કરશું? ક્રિયા કરશું. તો એનો અર્થ થયો કે તને તો કરવાનો તો અભિપ્રાય રહી ગયો છે. તો એ પછી કહે છે કે મેં તો તારા માટે કર્યું. બચાવ કરે છે ને જીવનમાં. એ ફરીથી એની દ્રષ્ટાંત છે, દ્રષ્ટાંત રૂપે ન લેવું. આપણે પણ વિચારવું, હું કોઈના માટે કરું છું કે મારા રાગને વશ કરું છું? કોઈનો દોષ નથી. કુટુંબ પર અને ઘણા તો એમ પણ કહેતા ને અમારે ક્યાં જરૂર છે, પણ અમે કારખાને બધા ચલાવીએ છીએ તો શું થાય છે? કેટલા લોકો અમારા ઉપર રાગ પોતાને કરવો અને બચાવ કરીને બીજાને કરવું. મારા રાગને વશ છું અને એનું ફળ મારે એકલાએ ભોગવવાનું છે. તો એ અનંત અનંત અવતાર એકલો એકલો. ક્યાંક કેમ એવું ખેદ ન થાય કે ગુરુદેવસિંહને આવી વાણી કે આવા શબ્દો સાંભળીને પણ એમ થાય કે આ શું છે? હું કોના માટે કરી રહ્યો છું? મારા આત્માનું હિત છોડીને ક્યાં હું કોના હિત કે લાભ માટે? જેમ સરસ બંધ અધિકારમાં એ શું આપ્યું છે? હું કોકનો મોક્ષ કરાવી દઈશ, એમાં શું વાંધો છે? અને કોઈ ખોટું કરશે તો એને તો બંધ કરાવી દઈશું, એમાં ખોટું શું છે? એનો જવાબ શું આપ્યો છે આચાર્યદેવ? મોક્ષ માર્ગ સ્થિત જીવો મુકાય છે અને પોતાના વિપરીત અભિપ્રાયથી બંધાય છે. તું શું કરે ભલા? તારો તો બાંધવા છોડવાનો અભિપ્રાય વિફળ. ઈ જે અધ્યવસાનથી બંધાય છે અને મોક્ષ માર્ગે સ્થિત જેવો મુકાય છે, હું કોકને બંધન કરાવી દઈશ, હું કોકને મુક્ત કરાવી દઈશ, એ આપણો અભિપ્રાય 100% નિષ્ફળ છે. બીજાની હિંસાની એની વાત જાળવી દે, આચાર્ય દેવે ત્યાં સુધીની વાત લીધી. ચાર બોલ મુખ્ય લીધા છે, વાંધો ને, આ તો બધું આડુંઅડું થઈ છે થોડું, પણ એ કેટલી કેટલી આચાર્ય દેવે વાત કહી ગયા છે, પણ આપણી નજરમાં કેમ આવતું નથી? કોઈને જીવવું, કોઈને જીવાડવું અને કોઈને મારવું, એ તો જવા દઈએ. બીજું એનાથી આગળ શું છે? કોઈને દુઃખી અને કોઈને સુખી, એટલે પ્રતિકૂળતા ને અનુકૂળતા. એનાથી આગળ શું લીધું? કોઈને હું બંધન કરાવી દઉં અને કોઈને હું, અરે ભાઈ અધ્યવસાન છે તો એ બંધાવાના, એનાથી બંધાવાના. તારો અભિપ્રાય શું છે? એમ અહીંયા હું એકલો આ દુઃખને ભોગું છું, પછી કોઈ એના જન્મ મરણમાં સહાયક નથી. અન્યત્વ, એકલો અને બીજાથી જુદો, એ શું આવ્યું? અન્યત્વ. એકલો નિગોદાદીમાં અનંત ભવ કહે છે. અને એ ગુરુદેસે કીધું ને પિયરને, એટલે શું છે? આ જીવનો અનાદિથી સેમા કાળ ગયો? નિગોદ ઘરમાં જ રહે છે, એમાં અનંત કાળે માંડ, અનંત કાળે માંડ. આ તો સાવ ખબર પડે ને ગુજરાતી, તો રેર ઓફ ધ રેર ક્યાં સુધી લઈ જશે ગુરુદેસે? બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય આદિ થાય છે, અને એમાંથી પણ આગળ વધો તો ક્યાં વધે છે? સંઘની પચેન્દ્રીમાં પણ ક્યાં? મનુષ્યમાં. એમાં પણ ક્યાં? આર્ય ક્ષેત્રમાં. એમાં પણ ક્યાં? જૈન કુળ, ઉત્તમ કુળ. ક્યાં પહોંચ્યા છે આપણે? ક્યાં સુધી પહોંચી ગયા? એ તો દુર્લભ ચીજ છે. અને આવામાં પણ સમ્યક દર્શન અનંત કાળે નથી પામ્યો તો એ તો દુર્લભથી દુર્લભ છે. એક વાત સમજી લઈએ, આપણા માટે વિચારી જ લેવું, આ મારા માટે એક અપૂર્વ એક યોગ મેળો છે. અનંતવાર સાક્ષાત ભગવાન પાસે ગયા, બધું જ છે, પણ એક આના માટે દુર્લભ યોગમાં એક અપૂર્વ કાર્ય કરવાનો અવસર મળ્યો છે. તો અપૂર્વ કાર્ય કરવા માટે અપૂર્વ પુરુષાર્થ કરવો પડશે. અનાદિકાળથી જેવું કરતા આવ્યા છે એવું જ કરવાથી કામ નથી થવાનું. એક આપણા માટે અપૂર્વ દુર્લભ એવો યોગ છે, અપૂર્વ કાર્ય કરવાનો અવસર છે, તો એક અપૂર્વ રીતે પુરુષાર્થ કરવો છે. જેમ એક ઘરેડી ગુજરાતીમાં કહે ને, અને સમયસારની ભાષામાં કહીએ, અનાદિ રૂઢ, વ્યવહાર મૂઢ, નિશ્ચય અનારૂઢ. અનાદિ નિશ્ચય ચાલી થાય, એક રૂઢ, રૂઢ એસ અનાદિથી એક ટેવ પાઈ ગઈ, પદ્ધતિ ટેવ પડાઈ ગઈ, કે બસ પ્રસંગો આવે તો દોડી દોડીને જવું અને પાછા બીજા પૂરા થાય, એટલે આપણે પણ હતા ત્યાંના. એ અનાદિ રૂઢ છે. અપૂર્વ કંઈક કાર્ય કરવું છે તો એનાથી ઉપર ઉઠીને કંઈક જુદી પદ્ધતિએ, એક અલગ રીતે એ આખું કાર્ય એ કરવાનું છે. એક સરસ થોડુંક વાંચી લઈએ, એના પછીનો પેરેગ્રાફ છે. મુનિને તો અંદર આનંદની લહેર છે. ક્યારની વાત છે? ત્યાગ ધર્મની વાત ચાલે છે, છૂટું છે એનો ખેદ નથી. અરે મને તો રાગના નિમિત્તો ઓછા થયા, એ આનંદની લહેર છે. આપણને શું થતું હોય છે? ખેદ થતી છે, કોઈક વસ્તુ હોય છે ખોવાઈ જાય છે, ચોરાઈ જાય છે. સરસ મજાનું કાચનું એક વાસણ હોય, કોઈ ધ્યાન ન રાખ્યું, ફૂટી જાય છે તો શું થાય છે? રાગના વિષયો દૂર થતા ખેદ થાય છે. મુનિરાજ કહે છે, મને તો શું છે? આનંદની લહેર છે. એની જ એક લાઈન છોડીને એના બીજા શબ્દોમાં અનંત આનંદની ભરતી આવે છે. અને એનું જ બીજું નામ પ્રચુર સ્વસંવેદ. જો એક જ વાતને ગુરુદેવજી કેટલા શબ્દોથી વર્ણવે છે? ગુરુદેવજી પાસે એક સહજ આવો એક શબ્દનો ભંડાર હતો, અંદરમાંથી સહજ એ ધારા એક જ વાતને કહેવા માટેના જુદા જુદા. ત્રણ તો મળી ગયા કે ને આપણને? આનંદની લહેર છે, આનંદની ભરતી છે, અને પ્રચુર સંવેદન. અને આ જ અમારો વૈભવ છે, મુનિરાજે વૈભવ છોડ્યો કે વૈભવ મળ્યો? વૈભવ છોડ્યો કે વૈભવ મળ્યો? અરે જગત વૈભવ છોડ્યો એમ જોવે છે. મુનિરાજ કહે છે અમને તો ખરો અમનારો વૈભવ અમને મળ્યો છે, અમે રાંક નથી, અમે ભિખારી નથી. અરે વિષયો પાસે સુખ માગનાર એ વરાકા ને ભિખારી છે. અમને તો અમારા ચૈતન્યનો જે વૈભવ મળ્યો છે, જે સાદી અનંતકાળ અમે એને ભોગવી શકશું. તમને તો પુન્ના યોગે મળ્યો છે, પણ ભોગવવાનો તમારી પાસે શું છે? સમય પણ નથી ને એવું વીર્ય પણ નથી. તૃષ્ણા અનંતની છે અને વીર્ય અલ્પ છે. ભોગવી શકે ને સુખ એની વાત નથી. તો એ રીતે સુંદર વાત આપણને ગુરુદેશી, કોઈ પણ તત્વની વાત હો કે દસ ધર્મમાંથી કોઈ પણ હો, અંતે તો ગુરુદેશી આપણને પોતાના સ્વરૂપની સાધના એ જ જીવનની સફળતા છે. આવા અપૂર્વ અવસરના દિવસોએ આપણને આવી તત્વની વાત સમજાવીને એવા સાધનાના માર્ગે, વિતરાગતાના માર્ગે જવાની આપણને પ્રેરણા.
ચાલુ નથી માઈક?